અવધપતિ કઈ કઈ ની પાસે ગયા છે, જાય નિકટ નું કહ મૃદુ બાની, પ્રાણ પ્રિયા કે હેતુ તુરી સાને, હે પ્રાણ પ્રિયા હે સુંદરી, શા માટે રિસાણી છે, તારી શું ઈચ્છા છે, તું જે કહે પૂરી કરું, કહું કે રંગ અહી કરવું નરેશ, તું જો કહેતી હો તો રંગ ને રાજા બનાવું, કઈ સાંભળ, કહું કે નૂપ અહી નિકાસો દેશ, તું કહેતી હો એને આ રાજમાંથી કાઢી મૂકું, પરીક્ષિત આજ અવધપતિ નું ભાવી બોલી રહ્યું છે, તું કહે એને રાજ્ય આપું, તું કહે ને રાજમાંથી કાઢી મૂકું, આજ અવધપતિ નું જાણે ભવિષ્ય બોલી રહ્યું છે, કઈ કઈ કહ્યું છે, પતિદેવ તમે બોલવામાં બહુ મીઠા છો, એકવાર બોલો છો પણ પછી આપશો નહીં એની શી ખાતરી છે, અરે દેવી તને એમ કેમ થાય છે, એકવાર બોલ્યા પછી નહીં આપો, મારું વચન છે, હું રઘુકુલમાં જન્મો છું, અમે પ્રાણ આપી દઈએ પણ વચન માંથી કદી ચલાય માન ન થાય, દેવી કઈ કઈ બોલે છે, પણ પતિદેવ આજ મને વિશ્વાસ નથી આવતો, અવધ પતિએ કહ્યું છે, દેવી સાંભળો, તમને જો વિશ્વાસ ન આવતો તો સોગંદ ખાઉ છું, તમે જે માગશો આપીશ, કઈ કઈ માથું જણાવે, અરે દેવી રામ ના સોગંદ, તમે જે માગશો એ આપીશ, બોલો તમારે શું, અને જ્યારે રાઘવના સોગંદ ખાધા છે, કઈ કળાળસ મરડીને બેઠી છે, મુખી વાઘણ હોય એમ આજ અવધપતિની સામે ત્રાટક કર્યું, અવધપતિને કહ્યું છે, પતિદેવ ક્યારને કહેતા હતા માગ માગ, તમે કાન ખોલીને સાંભળી લો, છાતીને મજબૂત રાખજો,
પ્રાણ પ્રિય ભારત જી કા સુન પ્રાણ પ્રિય ભારત સુન પ્રાણ પ્રિય ભારત જી કા સુન પ્રાણ પ્રિય ભારત દેહુ એક બાર ભરાતી ટીકા દેહુ એક બાર દેહુ એક બાર ભરા તહી ટીકા દેહુ એક બાર
અવધપતિ અયોધ્યાના ધણી સાંભળો, તમે મને માગવાનું કહો છો, પહેલો મારો વાર એ છે, આપે નિર્ધાર કર્યો છે આવતીકાલે રાઘવને રાજગાદી પર બેસાડવાનો છે, પણ એના બદલે હું એ માગું છું આવતીકાલે રામ અયોધ્યાની ગાદી ઉપર ન બેસે, એને બદલે દેહુ એક બાર ભરત હી ટીકા, રામને બદલે એ અયોધ્યાની ગાદી પર મારો દીકરો ભરત બેસે, આ શબ્દ સાંભળતાની સાથે અયોધ્યાનો ધણી દશરથ મહારાજા ગમ થઈ ગયા છે, કઈ કઈ ની સામે જેમ કહ્યું છે, કઈ કઈ તમે શું બોલો છો, તમે તો વારંવાર કહેતા હતા કે રામને રાજગાદી સોંપો, રામને રાજગાદી સોંપો, ભરત અને એના બદલે આજ ભરતને રાજગાદી માગો છો, કઈ કઈ તમે શુદ્ધિ માતો છો ને, કઈ કઈ બોલ્યા છે, પતિદેવ સાંભળો, આજ સુધી શુદ્ધિમાં નહોતી, આજ બરાબર શુદ્ધિમાં છો, આજ મને ખબર પડી તમારા હૃદયમાં રામનું સ્થાન છે, ભરતનું નથી, મહારાજા રામ તમારો દીકરો છે અને ભરત શું અધરથી પડ્યો છે, કઈ કઈ ના મોડાડો હાથ ભરી દીધો છે, દશરથ મહારાજાએ, દેવી તમે એમ ન બોલો, મોરે રામ ભરત દો આખી, સત્ય કહું કરી શંકરે સાચી, મને રામ અને ભરત બંને ડાબી જમણે આંખ છે, શંકરના સોગંદ ખાઈને કહું છું, પરંતુ રઘુકુલની રીત એવી છે, મોટા દીકરાને રાજગાદી મળે માટે રામનો સંકલ્પ કર્યો છે. કઈ કઈ બોલ્યા છે પતિદેવ, હજુ તો એક વાર માગ્યો છે, બીજો વાર માગું, તમે કાન ખોલીને સાંભળો. કઈ કઈ બીજો વાર માગતા બોલી છે.
પસદેશ વિશેષ ઉદાસી ચૌદ વરસ રામ બની વાસી, તાપસ ચૌદ વરસ રામ વનવાસી, તાપસ વેશ વિશેષ ઉદાસી ચૌદ વરસ રામ બની વાસી, તાપસ
અયોધ્યાના ધણી
તાપસ વેશ વિશેષ ઉદાસી, તાપસ વિશેષ ઉદાસી, તાપસ ચૌદ વરસ રામ બની વાસી, ચૌદ વરસ રામ.
હે મહારાજા, પેલો મારો વર એ છે રામને બદલે ભરતને ગાદી મળો, અને બીજો મારો વર એ છે તાપસ દેશ વિશેષ ઉદાસી ચૌદ વરસ રામ વનવાસી. વનવાસીના જેવો વેશને ધારણ કરી, ઋષિના જેવો વેશને ધારણ કરી, ચૌદ વર્ષ સુધી રામને વનવાસ મળો, મારો બીજો વર આ છે. દીક્ષિત, બીજો વર સાંભળવા માટે અવધપતિ સમર્થ ન રહ્યા. મૂર્છા ખાન ધરતી પર ડળી પડ્યો. અવધપતિને આંખોમાં જ આંસુ નથી સમાતા. આંસુડાઓની ધારાઓ થઈ છે. કેટલીક વારે અવધપતિ જાગૃત બન્યા છે. જાગેલા અવધપતિએ કઈ કઈને કહ્યું છે, દેવી દેવીને શું માગો છો જરા વિચાર તો કરો. કઈ કઈ કહ્યું છે પતિદેવ, જેવું માગું છું બહુ વિચારીને માગું છું. કઈ કઈ, તમે મારી મશ્કરી તો નથી કરતા ને? નહીં પતિદેવ, મશ્કરી નહીં, આ સત્ય છે. અવધપતિ કહે છે, પણ દેવી રાઘવ વનમાં જાશે તેના વિના હું જીવી કેમ શકીશ? તમારે આગળ બે હાથ જોડું છું, પેલો વર મને મંજૂર છે, રામને બદલે ભરતને ભલે ગાદી મળે હું રાજી થઈને આપું છું, પણ બીજો વર તમારો પાછો ખેંચી લો. મારા રામને તમે વનમાં ન મોકલો. મારું નિર્દોષ રામ, એને તમારું શું બગાડ્યું છે દેવી, એને તમે આજે વનમાં મોકલવા તૈયાર થયા? ભલા થઈને તમારે આગળ બે હાથ જોડું છું, મારી પ્રાર્થના સાંભળો. તમે મારા રામને મારાથી વેગળો ન કરો દેવી, મારાથી જે કરો ન કરો. અને પરીક્ષિત, આજ કઈ કઈ ના હૃદયમાં પથરાઓ દેખાવાના છે. ઘાયલા હાથીને જેમ સિંહણ ચૂથતી હોય, એમ આજ કઈ કઈ જાણે અવધપતિના કાળજાને કાપી રહી છે. કઈ કઈ બોલ્યા છે મહારાજા, ક્યારના તો બોલબોલ કરતા હતા, રઘુકુલ કી રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. ક્યાં ગઈ તમારી સુરવીતા? આવા કાયરતાના જ તમારે વચન બોલવા હતા તો શા માટે પેલા વર આપ્યો? અને હું તો એમ કહું છું, હજુ ક્યાં તમે આપી દીધો ને મેં ક્યાં લઈ લીધો? મોઢેથી એકવાર કહી દઉં, નહીં આપી શકું. અને સાથે સાથે એમ કહી દઉં, રઘુકુલમાં નથી જન્મો, મારે તમારા વર નથી જોતા. અવધપતિ બે હાથ છોડ્યા છે. કઈ કઈ, આજ હદ થઈ છે. તારા વચન મારેથી સાંભળ્યા નથી જાતા. હું તને કહું છું, કઈ કઈ સત્ય કહું છું, કઈક મારું નહીં. કઈક જયારે એકના બે નથી થયા, અવધપતિ બોલ્યા છે કઈ કઈ, તે જે વર માગ્યા છે એનું પ્રણામ જે આવશે હું તને કહી દઉં. તારા વચનને અવલંબન કરી મારો રામ વનમાં જશે. મારો રામ વનમાં જશે એનો વિયોગ હું સહન નહીં કરી શકું. દેવી, રાઘવના વિરહમાં મારા દેહમાંથી પ્રાણ નીકળી જશે. કઈ કઈ કૌશલ્યા સુમિત્રને તારો ચૂડલો ભંગાશે, માથાનું સિંદૂર ભૂસાશે. અને એટલું યાદ રાખજે, રામ વનમાં જશે, મારા દેહમાંથી પ્રાણ નીકળી ગયા પછી મારો ભરત અયોધ્યાની ગાદી પર નહીં બેસે. દેવી, 14 વર્ષ પછી તો બધું સરખું થશે, પણ તોર કલંક મોર પસ્તાવ. તને લાગેલું કલંક સૂર્ય ચંદ્ર તપશે ત્યાં સુધી નહીં નીકળે. અને મોર પસ્તાવ, એક સ્ત્રીને આધીન બનેલ પુરુષે આપેલા વર, એ મારા ઉપર લાગેલો કલંક અને મને થતો પસ્તાવ પણ કોઈ દાડો નહીં. માટે બે હાથ જોડીને કહું છું, દેવી, તે મારી પાસે બે વર માગ્યા છે, બીજો એક વર માગી લે, કે રામ વનમાં જાય પરંતુ દૂર ન જાય, નંદી ગામની અંદર જાય અને ત્યાં 14 વર્ષ રહે મને મંજૂર છે. એક બોલ્યા છે, લાંબી વાતો કરવા કરતા એટલું જ કહી દો ને, ટૂંકમાં જ કહી દો ને, કે આ વર હું નહીં આપું. અવધપતિ મૂર્છા ખાય ધરતી પર ઢળી ગયા છે. આ બાજુ સવારનો સમય થયો, આખો અયોધ્યા શણગારવામાં આવ્યું છે. પ્રભાત કાળે હજારોની સંખ્યામાં રયત અવધપતિને મહેલો પહોંચ્યો છે. અયોધ્યાના ધણીના મહેલની બારી બંધ ગઈ. રયત વિચાર કરવા માંડી, અત્યાર સુધી આ કેમ મહેલની બારીઓ ખુલી નહીં થઈ હોય? શું અવધપતિ હજુ નહીં જાગ્યા હોય? કદાચ અવસ્થા થઈ છે, મોડું થયું એટલે કદાચ હજુ સૂતા હશે. આમ જે વિચાર કરી રહ્યા છે એ જ વખતે સુમંત જે આવ્યા છે, મહેલમાં જ્યારે પિતાજીને જોયા નથી, ખ્યાલ આવ્યો છે કે માં કઈ કઈના મહેલે સાંજે જતા હતા, કઈ કઈના મહેલે ગયા છે, તેથી સમાચાર મળ્યા છે કે પિતાજી કોપ ભુવનમાં છે. સુમંતજીના પગ ધ્રુજવા લાગ્યા છે, હૃદય ભરાય આવ્યું છે. કોપ ભુવનની અંદર પ્રવેશ કરો, ઓરડાની અંદર પ્રવેશ કરો. સુમંતજીને અયોધ્યાનો ધણી દશરથ મહારાજા ઘવાયેલા હાથીની જેમ પડેલા દેખાયા છે. સુમંતજી વંદના કરી છે, પિતાજી આપનો સુમંત આપને વંદના કરે છે. દશરથ મહારાજાને આંખ ખુલી છે, સુમંતને જોયા છે. સુમંતને જોતાની સાથે અયોધ્યાના ધણી દશરથ મહારાજાની આંખોમાંથી આંસુડાની ધારાઓ થઈ છે. સુમંતજીએ પ્રશ્ન કર્યો છે, પિતાજી આપ અહીંયા કેમ સુતા છો? આજે તો પ્રભુ રાઘવનો રાજ્યાભિષેક છે, જલ્દી ચાલો, રાજમાં બધા રાહ જોઈ રહ્યા છે, જલ્દી કરો પિતાજી, જલ્દી કરો. અવધપતિ બોલ્યા, સુમંત હું તને શું કહું, મારી જિંદગીમાં ચંદ્ર ચિત્રવા ગયો, આજ રાહુ ચિત્રાઈ ગયો, રાહુ ચિત્રાઈ ગયો. બોલતા મૂર્છિત બની રડતા રડતા અવધપતિ ધરતી પર ઢળી પડ્યા છે. સુમંતજીને ખ્યાલ ના આવ્યો, પિતાજી આટલા બધા દુઃખી કેમ છે? માં કઈ કઈને પ્રશ્ન કરો છો? માં, મારા પિતાજી આટલા બધા દુઃખી કેમ છે? મને કઈ સમજાતું નથી, સાંજે તો બહુ આનંદમાં હતા, આ એક એક શું થયું? કઈ કઈ કહ્યું છે? સુમંતજી મને પણ કઈ ખ્યાલ નથી, બસ સાંજે આમને રામ રામ ડરી ભોર કિય કહન મરમ મહીસ. આમ સાંજથી રામ રામ નામનું રટન કરે છે, એ કાંઈ કહેતા નથી શું દુઃખ છે? ખબર નહીં, મને પણ કઈ ખબર નથી આને શું થયું છે. આજ મંથરાની બુદ્ધિ એ કઈ કઈની બુદ્ધિમાં પ્રવેશ કર્યો છે મને ખબર નથી. આમ આખી બાજીને ઊંધી નાખનાર કઈ કઈ, એમ કે મને કઈ ખબર નથી. પણ લાગે છે રામ રામ સાંજના બોલે છે એટલે રામનું એને કઈ કામ હશે. એક કામ કરો, તને રામને બોલાય આવજો, બધું સરખું થઈ જશે. સુમન દોડતા દોડતા પ્રભુ રાઘવની પાસે ગયા છે. રાઘવને બોલાવી પિતાજીની પાસે લાવ્યા છે. રાઘવ દોડતા દોડતા આવ્યા છે. પિતાજીની પાસે જઈને વંદના કરી, પિતાજી આપનો રામ આપને વંદના કરી રહ્યો છે. પિતાજી જાગો, આપને શું થયું છે? ખુદ પ્રભુ રાઘવ મનમાં વિચાર કરવા લાગ્યા છે, પિતાજીને આટલા દુઃખી મેં આજ દિવસ સુધી કોઈ દિવસ જોયા નથી, આજે શું થયું હશે? અવધપતિ આંખ ખોલી, આંખ ખોલતાની સાથે સામે રામને જોયા છે. રામને જોતા તુરંત બોલ્યા છે, અરે બેટા રામ, તું ભાઈ, હા પિતા, રામ તમારું એક વચન માનીશ બાપ. બોલો પિતાજી, એક શું આપના અનેક વચન માનીશ. બેટા રામ, મારી વાત સાંભળ, આજ તમારી આજ્ઞા પાળીશ નહીં. હું તને કહું ને તોય તું વનમાં નહીં જાતો. પિતાજી આપ શું બોલો છો, મને કઈ સમજાતું નથી, આપ શું કહેવા માંગો છો? બેટા રામ, મારી વાત તો સાંભળ, મારા કહેવા છતાં આજ તું વનમાં નહીં જાતો. બેટા મારી આજ્ઞાનું ઉલ્લંઘન થાય અને એ બદલે જો દોષ લાગતો તો હું સ્વીકારી લઈશ, પણ આજ તું વનમાં નહીં જાતો બાપ, મારું એટલું પ્રમાણ છે. અવધપતિની ભાષા પ્રભુ રાઘવને ન સમજાણી, માં કઈ કઈ ની પાસે જઈ અને બે હાથ જોડ્યા છે. મામા, મારા પિતાજી આટલા બધા દુઃખી કેમ છે? મને કઈ સમજવામાં આવતું નથી, તકલીફ શેની છે, એ શું કહેવા માંગે છે અને શા માટે આટલા બધા દુઃખી બન્યા છે? માં જલ્દી આપ બતા, મને મને જલ્દી બતાવે શું તકલીફ છે. કઈ કઈ બોલ્યા છે? સુનુ હું રામ સબુ કારણું એહું, રાજ હી તુમ્હી પર બહુત સનેહું. રામ સાંભળ, કારણ માત્ર તું છે, તારી પર એને અતિશય પ્રીતિ છે એટલા માટે દુઃખી છે. પ્રભુ રાઘવને ત્રાસ પડ્યો, મારે કારણે પિતાજી દુઃખી છે? માં, મારે કારણે પિતાજી દુઃખી? મારી શું ભૂલ થઈ ગઈ છે બતાવે? માં, મારી કોઈ ભૂલ થઈ હોય તો પ્રાયશ્ચિત કરું, પિતાજીને રાજી કરું, શું તકલીફ છે? મેં શું ભૂલ કરી બતાવે? માં મને જલ્દી બતાવે. કઈ કઈ બોલ્યા છે? રામ સાંભળ, તારે બદલે મેં ભરત માટે ગાદી માંગી, તારા માટે 14 વર્ષનો વનવાસ માંગ્યો, એ તારા પિતાજી સહન ના કરી શક્યા, એટલા માટે તારા પિતાજી આજે દુઃખી બન્યા છે. પ્રભુ રાઘવે માં કઈ કઈના પગ પકડી લીધા છે. માં, માં આજે મને ખબર પડી તું મારી સાચી માં છો. શું પ્રભુ રાઘવ બોલ્યા છે? સુનુ જનની સોય સુત બડે ભાગી, જો પિતું માતું વચન અનુરાગી. પ્રભુ રાઘવ આજ કઈ કઈ ને માટે જનની શબ્દ વાપરતા બોલ્યા છે? જનની શબ્દ વાપર્યો છે, એ તો જનની શબ્દ એને માટે જ ઉપયોગ કરી શકાય જેના થકી જન્મ થયો હોય. પણ કઈ કઈ ને માટે આજ પ્રભુ રાઘવે જનની શબ્દ વાપર્યો? સુનુ જનની સોય સુત બળ ભાગી. માં, આજ હું ભાગ્યશાળી બન્યો છું તારી જેવી મને માં મળે. હું તો વર્ષોથી પ્રાર્થના કરતો હતો આ ગાદી પર મારો ભાઈ ભરત બેસે, ભરત બેસે. માં, તે મારા હૃદયની ઈચ્છા પૂર્ણ કરી છે અને વનમાં ઋષિ મહર્ષિઓના દર્શન કરવાની તો મને વર્ષોથી ઈચ્છા હતી. માં, એ પણ ઈચ્છા આજ તે પૂરી કરી છે. આજ હું બળભાગી બન્યો છું. માં, પણ મારું હૃદય એમ કહે છે એ કારણ નહીં હોય, કારણ કંઈક બીજું છે. પણ આટલું જ કારણ અને આટલા કારણ માટે પિતાજી આટલા બધા દુઃખી? શક્ય નથી. માં, બીજું કોઈ કારણ સત્ય કહે, શું કારણ છે? કેટલું મોટું કારણ અને કેટલું હળવાશથી કાઢી નાખ્યું. બીજું કઈ કારણ છે બતાવ, શું કારણ છે? કઈ કઈ કહ્યું છે કે નહીં બેટા, બીજું કોઈ કારણ નથી, બસ એ જ કારણ છે. રાઘવે કીધું છે, માં તો એક કામ કર, તું પિતાજીને સંભાળ, હું હમણાં પાછો માની પાસેથી રજા લઈને આવું છું. બોલતા सुखदेव जी महाराज के परीक्षित दौड़ता प्रभु राघव माँ कौशल्या ने महले गया। राघव ने दौड़ता होता जो माँ कौशल्या बोलवा लाग्या, बेटा राघव तू क्या गयो तो बाप, હું ક્યારથી તારી રાહ જોઉં છું, હમણાં ગુરુ વશિષ્ઠજી આવશે, તારા પિતાજી આવશે, મને વઢશે, અહીંયાથી ત્યારે તૈયાર થવાનું છે, પછી રાજ્યાભિષેકનો ટાઈમ જતો રહેશે, લે જલ્દી તારા માટે બધા વસ્ત્ર આભૂષણ તૈયાર કર્યા છે, જલ્દી પહેરી લે, ઉતાવળ રાખ થોડી। પ્રભુ રાઘવ મનોમય વિચાર કરી રહ્યા છે, માને કેમ કહું માં, હું આજે રાજગાદી પર નથી બેસવાનો, અને હું કહું તો માને કેટલો આંચકો લાગશે। માં એકી સાથે બોલી રહી છે, બેટા જલ્દી કર, આજ તું રાજા બનવાનો છે, આજ જાનકી રાણી બનવાના છે, આજ મારે તારી આરતી ઉતારવી, જલ્દી કર બેટા, અને વારંવાર તું રાજા બનવાનો છે, રાજા બનવાનો છે વાત જ્યારે કરી ત્યારે વચ્ચે પ્રભુ રાઘવે થોડો આમ ટૂંકમાં શબ્દ મૂકી દીધો, માં આ હું રાજા બનવાનો છું, માં હું રાજા જરૂર બનવાનો, પણ સાંભળ અયોધ્યાનો નહીં, પિતા દિનહી મોહી કાનન રાજ, મારા પિતાએ મને રાજ જરૂર આપ્યું, પણ આજે અયોધ્યાનું નહીં, પિતા દિની હું કાનૂન રાજ, માં મને મારા પિતાએ જંગલનું રાજ્ય વનનું રાજ્ય આપ્યું છે। બેટા મતલબ રાઘવના મનમાં એમ થયું, મારે મોઢે વાત નથી કરવી, સુમંત જેને ઈશારો કર્યો છે સુમંતે વાત કરી છે, માં અવધપતિએ 14 વર્ષનો રામને વનવાસ આપ્યો છે, માં કૌશલ્યા શબ્દ સાંભળી ન શક્યા, આંખો માંથી આસોડાની ધારાઓ થઈ છે, મૂર્છા ખાય માં કૌશલ્યા ધરતી પર ઢળી પડ્યા છે। થોડી વારે જ્યાં જાગૃત બન્યા, બે હાથ છોડ્યા છે, રાઘવ તારા પિતાએ તને વનવાસ આપ્યો, શું કામ? બે બેટા હું તને વનમાં નહીં જવા દઉં, હમણાં હું તારા પિતાની પાસે જાઉં છું, તારા પિતાની પાસે આજ દિવસ સુધી મેં કશું નથી માગ્યું, આજ ભીખ માગીશ, ભીખ ભીખ માગીને એમ કહીશ, મારા રાઘવનો કયો વાક છે, કયો ગુનો છે, તમે એને વનમાં મોકલો છો, અને બેટા સાંભળ, તારા પિતા જો એમ કહેતા હોય તો વનમાં જા, તો પિતાનો પુત્ર ઉપર જેટલો અધિકાર છે એના કરતા બમણો માનો અધિકાર છે, તારા પિતા જો તને વનમાં મોકલતા હોય તો સાને હું એમ કહું છું તું વનમાં નહીં જઈશ, હમણાં હું તારા પિતાજીની પાસે જાઉં છું। પ્રભુ રાઘવ વળી સુમનજીને ઈશારો કર્યો છે, સુમનજી આખી હકીકત સમજાવી છે કે માં કઈ કઈ બે વર માગ્યા છે એમાં રામને વનવાસ જવાનું છે, અને કઈ કઈ વર માગ્યા છે આટલા શબ્દ સાંભળતા માં કૌશલ્યાજી હૃદય પર પથ્થર મૂક્યો છે, અને પ્રભુ રાઘવને કીધું છે, બેટા તારી માં કઈ કઈ વર માગ્યા છે? હા માતાજી, તો તારી માં અને તારા પિતા બંને જણ કહેતા હોય તું વનમાં જા, તો બેટા હું કહું છું તું સુખેથી વનમાં જા, ધન્ય હજય કૌશલ્યા। સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, એક બાજુ પ્રેમ હતો, માની મમતા હતી, તો બીજી બાજુ પતિની આજ્ઞા પૂર્વે ધર્મ હતો, આજે ધર્મ સ્નેહ ઉભય મતી ઘેરી, એક બાજુ સ્નેહ આવીને ઉભો રહી ગયો, એક બાજુ ધર્મ આવીને ઉભો રહી ગયો, અને એ વખતે સ્નેહે બલિદાન આપ્યું છે પોતાના પતિની આજ્ઞાનો સ્વીકાર કરવા માટે, માં કૌશલ્યાજી તૈયાર થયા છે, બેટા સુખે થઈ જા। આટલું બોલતા બોલતા તો કૌશલ્યાજી શરીરની શુદ્ધિ ભૂલી ગયા છે, કેટલીક વારે શુદ્ધિમાં આવ્યા છે, માતાજીની ધીરજ આપી છે, હજુ માને જ્યાં ધીરજ આપી રહ્યા છે ત્યાં માં જાનકીજીને સમાચાર મળતાની સાથે જાનકીજી દોડતા દોડતા આવ્યા છે। પ્રભુ રાઘવની સાથે વાત કરવી છે પણ મર્યાદા છે, માં કૌશલ્યાજીને હાજરીમાં બોલાવી નહીં, માં કૌશલ્યાજીને બે હાથ જોડીને કહ્યું છે, મામા આજ મર્યાદાનો ભંગ થતો હોય તો મારા ઉપર રાજી રહેજે, બે શબ્દ મારે રાઘવને કહેવા છે, માં તો આગીને આપને તો કહું, બોલો જાનકી છે કેવું કહો, માં જાનકી અવધપતિ એમના લાડલા કોર પ્રભુ રાઘવના પગ પકડ્યા છે. રાઘવ અપનમાં જાઓ છો? હા સીતે, પિતાજીને રાજી કરવા માટે, મા કઈ કઈને રાજી કરવા માટે અને ઋષિ મહર્ષિઓના દર્શન કરવા માટે આજે વનમાં જાઉં છું. મને પતિદેવ સાથે ન લઈ જાઓ? ના, જનકી સાંભળો, હું ગયા પછી માતા પિતાની સેવા તમારા ઉપર આવશે, તમારે શેર આવશે, એની સેવા કરવી તમારી ફરજ બનશે, માટે તમને નહીં લઈ જાઓ. પતિદેવ, પણ તમારા વિના હું કે રહી શકીશ? હું તો તમારો પડછાયો છું, નહીં જાનકી, હું તમને નહીં લઈ જાઉં. જાનકીજી બોલ્યા છે, પતિદેવ તમને ન લઈ જાઓ તો આપની ઈચ્છા, આપની આજ્ઞામાં રહેવું મારી ફરજ છે. આપ મને મૂકીને જાઓ છો, પણ તમને જો વિશ્વાસ હોય કે મારા વિયોગમાં જાનકી 14 વર્ષ સુધી જીવી શકશે તો સુખેથી મને મૂકીને આપ જઈ શકો છો. અને પતિદેવ સાંભળો, આજ આપ મને મૂકીને જાશો તો પાછળથી નારીઓ એમ કહેશે કે સતી સીતા જેવી પણ પોતાના પતિને દુઃખમાં ભાગીદાર નથી બની, પોતે મહેલમાં રહેતી હતી અને એના પતિ તો ક્યાંય વનમાં રખડતા હતા. માટે હે પતિદેવ, મારે આપની વિનંતી છે, પ્રાર્થના છે, પછી આપને યોગ્ય લાગે એમ કરો. પ્રભુ રાઘવને લાગ્યું છે મારા વિયોગમાં જાનકી દેહ નહીં રાખે. જાનકીજીને કીધું છે, જાનકી તૈયાર થાઓ. જાનકીજી તૈયાર થવા માટે પોતાને મહેલે ગયા છે. આ બાજુ થોડી વાર જ્યાં થઈ લખનને સમાચાર મળ્યા છે, માં કઈ કઈ બે વર માગ્યા છે, પ્રભુ માટે વનવાસ માગ્યો છે. પોતાની પ્રકૃતિ અનુસાર, પોતાની પ્રકૃતિ અનુસાર લખનની આંખ લાલ થઈ છે, એકદમ ક્રોધાયમાન બન્યા છે અને બોલવા લાગ્યા છે, કઈ કઈ ને એવી કઈ હેસિયત મારા પ્રભુ રાઘવને વનમાં મોકલી શકે? હમણાં હું કઈ કઈ ના મહેલે જાઉં છું, કઈ કઈ ને પૂછું છું, મારા પ્રભુ રાઘવે કયો ગુનો કર્યો તો એને વનમાં મોકલે છે? પણ મનમાં એમ થયું, પેલા પ્રભુ રાઘવને મળી આવું, પ્રભુ રાઘવની પાસે આવ્યા છે અને કહ્યું છે, ભૈયા આ વનમે જા રહે હો? હા લખન, વનમાં જાઉં છું. સાંભળ, મારી સાથે જાનકીજી પણ આવ્યા છે અને તારે આ બધું રાજ્ય સંભાળવું પડશે, કારણ કે પિતાજીની સ્થિતિ કહોડી છે. ભરત અને શત્રુઘ્ન બંને મોસાળ ગયા છે, માતા ત્રણેય પણ દુઃખી છે, માટે આખા રાજની જવાબદારી લખન તારે શિરે મૂકીને જાઉં છું. લખન પ્રભુ રાઘવને ભેટી પડ્યા છે. મોટા ભાઈ, મોટા ભાઈ, એવો દંડ મને ના આપો, તમારા વિના હું નહીં જીવી શકું, હું તો તમારી સાથે આવીશ, મને સાથે લેજો. નહીં લખન, તને સાથે નહીં લઈ જાઓ. સારું માલિક, આપને જેમ યોગ્ય લાગે એમ કરજો, પણ સાંભળો, તમે અને મારી માં જાનકી જ્યારે વનમાં જશો, હું આપને વળાવવા આવીશ, સરયુના કિનારા સુધી વળાવીશ, પછી જ્યાં સુધી દેખાશો ત્યાં સુધી દર્શન કરતો રહીશ.